గజగోవిందం గజగోవిందం గోవిందం భజమోహమతే ప్రాప్తే సన్నిహితే క్షతి డుక్రోయ కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సత్సంగత్వే నిసంగత్వం నిస్సంగత్వే నిరమోహత్వం నిరమోహత్వే నిశ్చలచిత్తం నిశ్చలచిత్తే జీవన్ముక్తిః భజ గోవిందం భజ భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే శ్లోక్ చాలే చే సత్సంగత్వే నిసంగత్వం એમાં એમ કહ્યું છે કે સત્સંગ કરવાથી જીવનમાં અસંગતા સંસાર પ્રત્યે આવે છે એટલે કે આસક્તિ ટળી જાય છે અનાસક્તિ આવે છે અનાસક્તિ આવવાથી નિર્મોહત્વ પણ આવે છે નિર્મોહી દશા આવે નિર્મોહી દશા આવે એટલે ચિત્ત નિશ્ચલ થઈ જાય અચલ એટલે કે સ્થિત પ્રજ્ઞ થાય અને સ્થિત પ્રજ્ઞ થયા એટલે જીવન મુક્તિ પ્રાપ્ત થાય જીવન મુક્તિ એટલે છતે દેહે જ મુક્ત દશા આ બધું સત્સંગથી થાય છે મૂળમાં સત્સંગ છે પણ એવો જે સત્સંગ એ સત્સંગ એટલે શું એ સમજવાની આપણે કોશિશ કરીએ છીએ એમાં પાંચ બાબત જ્યારે આપણે પૂરી કરીએ ત્યારે સત્સંગ કર્યો કહેવાય એ પાંચ કઈ શ્રવણ સહવાસ સેવા સ્નેહ અને સમર્પણ પ્રથમ છે શ્રવણ કરવું સત્પુરુષોના મુખે ભગવત વાર્તા સાંભળવી આજના જમાનામાં મોટે ભાગે એવું કહેવાય છે કે કોઈ સાધુઓ પાસે જઈને સમય બરબાદ કરવાની જરૂર નથી એના પગમાં અડોટવાની જરૂર નથી કોઈ એમના પગ પકડવાની શિષ્ય થઈ જવાની કોઈ જરૂર નથી સત્સંગની જરૂર છે પણ સારા ગ્રંથો મળે છે અનેક પુસ્તકો મળે છે અનેક લોકોના વિચારો આપણને પુસ્તકો દ્વારા મળે છે પુસ્તકો વાંચો વિવેક બુદ્ધિથી વાંચો એટલે જીવનમાં સારી બાબતો આપોઆપ વિકાસ થાય છે પણ કોઈની કંઠી બાંધી લેવાની જરૂર નથી આવું આજના વિશેષપણે ભણેલા ગણેલા ક્રાંતિકારી લોકો કહે છે પણ આપણે એમને પૂછીએ કે ભાઈ ગાંધીજીની આત્મકથા છે એ ગ્રંથ રૂપે તો મળે જ છે એ વાંચો સરસ ભાથું તો મળે ને જીવનનું ન મળે પણ એ પુસ્તક વાંચવું અને ગાંધીજીને રૂબરૂ બેસીને સાંભળવા એમાં ભેદ કાંઈ હોય કે ન હોય ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચીએ આજે જરૂર જીવનમાં કંઈક સમજ આવે પરંતુ એ ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની સામે બેસીને એમના મુખથી વાતો સાંભળવી એમાં કઈ ભેદ પડે કે ન પડે? પડે ને, કારણ કે એક ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી બોલતા હોય, એમનું દર્શન કરતા કરતા જે શ્રવણ કરીએ અને જે અદ્ભુત આનંદ અસર પ્રભાવ પવિત્રતાનો જે માહોલ જીવના દોષ ટળે, એ બધું પુસ્તકમાંથી ન મળે. મને ખ્યાલ નથી આવું છે કે નહીં, પણ જે કોઈ ફિલ્મ બહાર પડતી હશે એની સ્ટોરી કોઈ બુક હોય, એ બુક તમે વાંચી લ્યો તો થિયેટરમાં જવાની શું જરૂર છે? આપણો પ્રશ્ન આ છે, તમારે સારું જ જોઈએ છે તો પછી એના સ્ટોરી બુક વાંચી લ્યો ને. પણ તમે સ્ટોરી બુક એની વાંચો ફિલ્મની અને ફિલ્મ થિયેટરમાં ફિલ્મ જુઓ, એમાં કઈ ભેદ પડે કે ન પડે? તો આવી સાવ સાદી સીધી વાત ક્રાંતિકારીઓને કેમ નહીં સમજાતી હોય? વાત કેટલી આમ એક ને બે જેવી વાત છે. લેટર્સ આર ડેડ એમ કહેવાય, શબ્દો છે પુસ્તકમાં છે પણ મૃતાવસ્થામાં છે. શાસ્ત્રને સજીવન કરનાર જો કોઈ હોય તો સત્પુરુષો છે. એટલે સત્પુરુષો એટલે જીવંત શાસ્ત્ર, શાસ્ત્રનો પુનર્જન્મ એટલે સદગુરુ. વાંચવાથી સરદાર વલ્લભભાઈ પટેલ એમને શું સત્ય વિશે, આટલા બધા બાહોશ બેરિસ્ટર હતા, બ્રિલિયન્ટ પુરુષ હતા, એમણે સત્ય વિશે, અહિંસા વિશે, નૈતિકતા વિશે, આચાર વિશે નહીં વાંચ્યું હોય? કેટલા અદ્ભુત વક્તૃત્વ શક્તિવાળો માણસ, બોળું વાંચન બેરિસ્ટર, છતાં એ સિગરેટ ફૂંકતા, પત્તા રમતા, ગાંધીજીની મશ્કરી કરતા. અખબારોમાં એને લેખ આવે એટલે ગાંધીજીને એ પોતળીવાળા, ફલાણા, ડોસા, એ બધી વાતો કરતા, ઓર્થોડોક્સ ને એવું બધું બહુ બહુ જે આપણે બોલીએ ને એવું બોલતા. પરંતુ અમદાવાદમાં ગાંધીજી આનું એક પ્રવચન સાંભળવા માટે સરદાર વલ્લભભાઈ ગયા અને એમણે સાંભળ્યા. શું થયું? એક જ પ્રવચન સાંભળ્યું, એને આધીન થઈ ગયા, આખું જીવન ગાંધીજીને સમર્પિત કરી દીધું, દેશને સમર્પિત કર્યું અને એક ભારત દેશને લોખંડી પુરુષ સરદારભાઈ વલ્લભભાઈ પટેલ કે જે ભારતની સાથે નામ જોડાઈને અખંડ રહી, ગાંધીજીની પછી નેક્સ્ટમાં નામ લેવાય, આ પુસ્તક વાંચીને થાય? બોલો. વિવેકાનંદ એટલે નરેન્દ્ર, એ બહુ બુદ્ધિશાળી હતા, ઘણું બધું વાંચતા, ઘણું વિચારતા, એને વેદાંતના ગ્રંથો ઉપર નજર કરેલી, બધું કરેલું. પણ રામકૃષ્ણ પરમહંસને મળ્યા ત્યારે આ દેશને અને વિશ્વને વિવેકાનંદ મળ્યા. પુસ્તક વાંચવાથી વિવેકાનંદ પેદા ન થાય, એ સત્પુરુષની પાસે જવું પડે. જળ તો એકનું એક જ છે, કુવાનું જળ, ડંકીનું જળ, તળાવનું જળ, સરોવરનું જેમ બધે જળ એક જ છે ને. તમે એ જ પાણી શેરડીને નાખો, શેરડી એ પાણી ચૂસે, બીજું કઈ આપણે કરતા નથી, પાણી નાખી દઈએ પછી શેરડી પાકે ને પછી એને નીચો હોય તો પાણી જ નીકળે ને. એ પાણીમાં અને બોટલમાં તમે જે એને પાણી મૂળમાં નાખ્યું તે પાણીમાં કઈ ભેદ ખરો કે નહીં? હે, આ પાણી સાદું સીધું પાણી કદાચ તમને આમ તૃપ્તિ આપે, સંતોષ આપે, પણ ઓલું કેટલું સ્વાદિષ્ટ, મીઠું અને કેટલી શક્તિ આપે કે તમે આખો દિવસ પછી ન જમો તો ચાલ્યું જાય એવી તુષ્ટિ પુષ્ટિ આપે. પાણી તો એનું એ જ છે. એમ શબ્દો ભલે શાસ્ત્રોમાં વિશ્વમાં પથરાયેલા હોય પણ જ્યારે સદગુરુના મુખ થકી વહે છે ત્યારે શેરડી જેવા થઈને આવે છે, એટલે જીવનને પુષ્ટિ તૃપ્તિ બધું આપે છે. એ ગ્રંથો વાંચી લેવાથી થતું નથી. એ ગ્રંથો વાંચવા એટલે સીધું સાદું પાણી પીવું અને સત્પુરુષને શ્રવણ કરવું સામે બેસીને, એ શેરડી જમવા જેવી વાત છે. હવે એઝ યુ લાઈક, ચોઈસ ઇઝ ઇન યોર હેન્ડ. ક્રાંતિકારીઓને સમર્પણ, આ વાત એને સમર્પિત. બીજું શું વિચારવા જેવી વાત છે ને? વિચારા કેટલી પ્રજાને ઊંધે રસ્તે ચડાવી દેતા હોય છે. આ દેશમાં સત્પુરુષોનો જ મહિમા છે, પણ એ સમજવું જરૂરી છે એટલું જ. એટલે શ્રવણ સત્પુરુષ થકે. આપણે ત્યાં જો વિદેશની અંદર છે ને, વેલ રેડનો મહિમા છે, કેણે કેટલું વધારે વાંચ્યું એનો મહિમા બહુ જ. ભારતમાં એ નથી. ઋષિ પરંપરામાં એમ કહેવાય કે ગુરુ કરવા તો કેવા કરવા, તો શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ વિદ્વાન બ્રહ્મનિષ્ઠ એમ ન કહ્યું. વિદ્વાન શાસ્ત્રને વાંચતો હોય, ભણતો હોય, જીવાગ્રે હોય, પણ ના, ગુરુ કરવા લાયક કોણ કે કેણે કેટલું ગુરુ મુખેથી સાંભળ્યું છે, જે બહુ શ્રુત છે, શ્રોત્રિય છે, ભલે ભણેલો હોય પણ એને ગુરુ મુખથી શ્રવણ કર્યું છે તો એને જ ગુરુ કરવો. કારણ કે શાસ્ત્ર પોતે વાંચ્યો છે, ભણ્યા છે, પણ એ તો એના પોતાના અર્થોમાં ક્યાં શું કરે છે કોને ખબર છે. પ્રસાદભૂત વાણી ગુરુમુખેથી આવે એને કેટલું સાંભળ્યું છે સામે બેસીને, એવો શ્રોત્રિય હોય એને ગુરુ કરવો. વિદ્વાનને કરવાનું નથી કહ્યું, બ્રહ્મનિષ્ઠ હોય ને વિદ્વાન હોય તો ના, શ્રોત્રિય છે. અહીંયા એટલો ગુરુનો, ગુરુની વાણીનો, ગુરુ થકી, સદગુરુ થકી, સંતો થકી શ્રવણ કરવાનો મહિમા છે. તમે એકાદ દિવસ અભ્યાસ કરજો, તમે વચનામૃત પોતે વાંચો, શ્રીજી મહારાજની વાણી છે, પણ એ જ વચનામૃત કોઈ બીજો વાંચે ને એકાગ્રથી સાંભળજો, તમને જુદી જ અસર થાય. એટલે શ્રવણનું આપણે ત્યાં કેટલું, આ આ ઋષિઓનું કેવું વિજ્ઞાન છે એમ, કે વાંચન કરવું, ભણી જવું, મૌખિક બધા ગ્રંથ રાખી લેવા, એ કરતા પણ સાંભળવું ઉત્તમ છે. કારણ કે એ શબ્દ બધા જીવંત થઈને આવે છે, સીધા ઘા લાગે. પુસ્તક વાંચો અને કોઈની સીડી કેસેટ સાંભળો, ફરક પડે ને. એમાં આજે જો ઘણા કઈ MP3 લઈ જાય તો કે ના ના ના, આમ આમ વિડીયો હોય ને તો અમારા નાના છોકરા આમ બેસી જાય, પણ MP3માં એના મન ભાગી જાય છે, પણ વિડીયોમાં સામે બેસી જાય છે. જો એક નાના બાળકને ખબર પડે છે કે સામે મૂર્તિમંત કોઈક હોવું જોઈએ, એ નાના બાળકને ખબર પડે છે, એ પહેલા ક્રાંતિકારીને નહીં પડતી ના. અમે આપણે કોઈ આવા ચીટિંગ નથી કરતા ને, આપણે જે છે એ જ વાત કરીએ છીએ. અને એક જ વાત યાદ રાખવાની, કોઈ પણ પિક્ચર જોવા શું કામે જવું, એની સ્ટોરી બુક વાંચી લેવી જો આનંદ આવતો. એટલે મૂર્તિમંત જોઈએ. શ્રવણ ઉત્તમ. પછી આવે છે સહવાસ. સહવાસ એટલે જરૂરી છે કે શ્રવણ કરવું અને જે વિચારો મેળવા, એ વિચારોને એપ્લાય કરવા, આચરણ કરવા માટેનું બળ સહવાસથી જ મળે. જેટલો સહવાસ રહે એટલું સેજે સેજે પડે. સરદાર વલ્લભભાઈ સાંભળીને ભાઈ ગયા હોત તો આવું વ્યક્તિત્વ નિર્માણ ન થાત. વિવેકાનંદજી સાંભળીને ચાલ્યા ગયા હોત તો એ નરેન્દ્રમાંથી વિવેકાનંદ ન થાત. પણ સહવાસથી થાય. જે સાંભળ્યું એ જીવનમાં પાંગરવા માંડે, ઉગવા માંડે. ધરતીમાં બીજ નાખીને કાઢી લ્યો એટલાથી કઈ છોડ ન થઈ જાય, એને ધરતીમાં રાખી મૂકવો પડે તો એમાંથી કોંટો ફૂટે. કોંટો ફૂટે લઈ લ્યો તોય છોડવો ન થાય, રાખવો જ પડે ત્યાં. એનું મૂળિયું જમાવવું પડે અને બરાબર દ્રઢ મૂળિયું હોય ત્યાં સુધી ફળ આવે તોય એમને રાખી મૂકો, ત્યારે એ વૃક્ષ પોતે બીજાને માટે ઉપયોગી છે. એમ જીવનમાં સહવાસ એટલે રહીને ભાગી જાઓ, રહીને ભાગી જાઓ, ઘડી કાંઈ ઘડી કાંઈ એમ નહીં, એ મૂળિયું ધરતીમાં જીવે ત્યાં સુધી રે, ત્યારે જીવન વૃક્ષને ફળ આવે છે. રહેવું જ પડે, સહવાસ એને સતત રાખવો પડે. મૂળ છે ત્યાં સહવાસ રાખવો પડે, મૂળ છે. બહુ સમજવા જેવી વાત છે. એટલે સહવાસ, અને સહવાસમાં આપણે કીધું ને ઘણી બધી સહવાસ ઉપર વાત થઈ, આગળ શ્રવણ ઉપર વાત થઈ, પણ શ્રવણ સહવાસમાં છેલ્લે આપણે હનુમાનજીનું યાદ રાખવા જેવું છે ને, કે સુગ્રીવને મળ્યા રામ, કેવળ હનુમાનજીનો સહવાસ હતો. એટલે જો એ હનુમાનજી વાલી પાસે હોત અને વાલીને હનુમાનજીનો સહવાસ હોત તો રામ ત્યાં ગયા હોત અને વાલીને દોસ્ત બનાવ્યો હોત, આટલો સહવાસથી ફરક પડે છે. એટલે આચરણનું બળ મળે. પુસ્તકોમાં વિચારો સારા હોય, અરે પોતે સારા લેખ લખતા હોય, સારો ઉપદેશ આપતા હોય, પણ ઉત્કૃષ્ટ સદપુરુષોના સહવાસ વગર જીવનમાં લીધેલી પ્રતિજ્ઞાઓ બરાબર પડતી નથી. ઘડીકમાં આમ થઈ જાય, ઘડીકમાં આમ થઈ જાય. બહુ સારું વિચારો હોય પણ પડે નહીં, શિથિલ થઈ જાય, ચ્યુત થઈ જાય, ડગી જાય. પણ સત્પુરુષોની સાથે રહેવાથી સેજે સેજે કેમ પડે છે એ ખબર ના પડે. હવે એના કોઈ પેરામીટર્સ કે આવતા નથી એટલે ખબર નથી, પણ જે અનુભવે એને ખબર પડે. એટલે સહવાસ જરૂરી છે, અતિશય જરૂરી છે. જેવી રીતે વૃક્ષ અને ધરતીનો સહવાસ સતત જરૂરી છે. ટમેટા આવી ગયા ટમેટીના છોડમાં, પછી તમે ઉપાડીને અગાસી મૂકી આવો, એમાં ટમેટા પાકે નહીં, કશા કામમાં ના આવે, ઉલટાનું ગંધાઈ જાય, નાખવા જવું પડે. એટલે સહવાસ સતત નો જોઈએ. ત્રીજું છે સેવા. શું? એક એક તમે જુઓ ત્યારે સત્સંગ પૂરો થાય છે. આમ સાંભળી લીધું અને પછી છૂટીને પ્રસાદ પાણી ખાઈ અને જતા રહ્યા, ક્યાં ગયા હતા? સત્સંગમાં. હારે ઓહો, એમ કઈ બહુ. શ્રવણ કરે અને પછી સહવાસ રાખે અને પછી સેવા. સેવાથી શું થાય? બહુ સીધું સાદું છે. સેવાથી રાજીપો મળે. આ સીધી સાધી વાત. કોઈ પણ ની સેવા કરો, તમે દુષ્ટમાં દુષ્ટની પણ સેવા કરો, રાજી જ થાય. કોઈ પણ પશુ છે, એ તો પશુ એટલે ઢોર છે, હાવ, પણ એની તમે સેવા કરો. ગાય હોય, હાથ ફેરવા માંડો, તમને ચાટવા માંડે, શું કામે? રાજી થઈ ગઈ. હે, સેવા કરવાથી પશુ પણ રાજી થાય. ગાય એટલી આમ રાજી થઈ જાય, એટલી ખુશ થાય, તમે જેમ જેમ આમ ખરેરો કરો, એને એમ થઈ જાય કે જાણે હું સર્વસ્વાને સોંપી દઉં, એવી રાજી થઈ જાય ગાય. ઘણી ગાયો એવી હોય, તમે એના બહુ સેવા કરો, તેના આંચળમાંથી દૂધ સ્ત્રવવા માટે. કૂતરા જેવું પ્રાણી, તમે રોટલો ના ખોલ્યો, થોડીક સેવા કરો, કેટલું પૂછડી આપણને ત્યાં ખડી જ છે મૂળમાંથી, એકદમ સ્પીડમાં ઉપડે, ન લાગે આપણને આમ 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 કરીએ ત્યારે બટકી જાય નહીં આ ક્યાંક. પણ કેટલું ખુશ થઈ જાય, આમ પગ ચાટવા માંડે, એના કાંઈ નું કાંઈ એને થાય, વાણી નથી પણ મારી, એને કાંઈ બોલવું છે પણ બિચારો આપણને એમ થાય કે બોલી નથી શકતું, એમ આડું પડી જાય, પેટ દેખાડે, કંઈક દેખાડે, કંઈક કરે એમ જો. અને આપણે એઠો રોટલો નાખ્યો હોય એટલી સેવામાં તો આખી રાત ચોકી કરે. જોવોજી, સિંહ જેવું ક્રૂર પ્રાણી છે, એવા એવા કિસ્સા છે, એની કોઈ સેવા કરે સાજો માંદો હોય એને આધીન થઈ જાય, રાજી થઈ જાય. સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ગીરમાં તો બનેલી ઘટનાઓ છે ને, કે સિંહ કોઈની ખેતરમાં આવી ગયો હોય, કાંટો પગમાં પાકી ગયો હોય, તો કાંટા કાઢ્યાના દાખલા છે. માંદો હોય ને એને પાણી પીવડાવ્યું આવ્યો હોય, એની સેવા કરી હોય, એ સિંહ સાજો થાય પછી જીવે ત્યાં સુધી એ ખેડૂતની ચોકી કર્યાના દાખલા છે. એ ક્રૂર સિંહ જેવા, કૂતરા જેવા પ્રાણી પણ સેવા કરવાથી આધીન થાય, રાજી થાય ને ચોકી કરતા હોય, તો સાધુ પુરુષની સેવા કરે ને રાજી ના થાય એવું કેમ બને? રાજી થાય, જિંદગી પર ચોકી કરે, સેવાથી રાજી પણ મળશે. એટલે સેવા વગર આપણે માનીએ છીએ કે બધું પુરુષાર્થ થાય છે, એવું નથી. રાજીપો એટલે કે સેવા, સેવા એટલે રાજીપો, એ આપણો ઘણો બધો શ્રમ બચાવી દે. આરુણી, ઉપમન્યુ, સત્યકામ, જાબાલી ઉપનિષદમાં જે બધી કથાઓ છે, એને ગાયો ચરાવવા જ રાખ્યા અને એમાંથી એ પસાર થયા અને પાર નીવડ્યા અને ગુરુએ હાથ મૂક્યા અને એના કમળ ખીલી ગયા અને સર્વ વિદ્યા સંપન્ન થઈ ગયા. એટલે ખાલી ગ્રંથોના અભ્યાસ કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય એવું નથી. આધ્યાત્મિક વિદ્યા ખાસ, પણ ઘણો બધો શ્રમ બચી જાય, ઘણું બધું. એમ એ બહુ બારીકથી સમજવા જેવું છે. ઊંધે માથે સાધના કરતા હોય ને એને સમજવા જેવું છે. ઘણો બધો આધ્યાત્મિક શ્રમ બચી જાય. શ્રીજી મહારાજે પ્રથમના 58માં વચનામૃતમાં કહ્યું, સાંભળો, આપણને તમે વિચાર વાંચવામાં શું, પાઠ કરવાના નિયમ હોય એટલે રાજધાની એક્સપ્રેસની જેમ જાય. 58માં વચનામૃતમાં પ્રથમના શ્રીજી મહારાજ કહે, જેના ઉપર મોટા પુરુષ રાજી થાય તો પૂર્વજન્મના અતિ મલિન સંસ્કારો હોય તો સર્વે નાશ પામી જાય, જે કોઈ રીતે ટળે નહીં એવા મલિન પાપ કર્મો સંસ્કાર એ ગમે તેમ કરે તો ટળે નહીં. પણ મોટા પુરુષ સત્પુરુષ રાજી થાય તો મલિન સંસ્કાર નાશ પામી જાય, અનેક જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. જે પાપ બાળવા માટે જૈન ધર્મમાં કેટલું તપ કરવામાં આવે છે, એ કંઈ ન કરે અને શીરો પૂરી લાડુ જલેબી ફાફડા બધું જમે તો એ સત્પુરુષ રાજી થઈ ગયા હોય કોઈ પણ પ્રસંગથી, તો બધા પાપ બળી જાય. આ જુઓ તમે, આશ્ચર્ય નથી લાગતું? અને રાંક હોય તે રાજા થાય, મરી જાય તો એ રાંક હોય, ભિખારી ઠીકરું લઈને માગતો હોય રાજા થઈ શકે? રાંક હોય તો રાજા થઈ છે. અને ભૂંડામાં ભૂંડા પ્રારબ્ધ હોય તો સત્પુરુષ રાજી થયા તો પ્રારબ્ધ સર્વે રૂડા થઈ જાય, ભાગ્ય બદલાઈ જાય. મોટે ભાગે એમ કહેવાય છે કે પ્રારબ્ધ બદલાતું નથી, પ્રારબ્ધ બદલાતું નથી, પ્રારબ્ધ બદલાતું. વચનામૃતમાં મહારાજ કહે છે સત્પુરુષ બળવાન છે, શું પ્રારબ્ધ પ્રારબ્ધ કર્યા કરો છો? સંતોને ખખડાવ્યા, તમે છુપા નાસ્તિક છો, કોણ છો? આપણે ત્યાં તો સત્પુરુષનો મહિમા છે, કર્મનો મહિમા તો જૈન ધર્મમાં નાસ્તિક વાદવીઓમાં છે, અને ભાગવત આદિક શાસ્ત્રમાં તો સત્પુરુષનો મહિમા છે. ખખડાવ્યા સંતોને, છુપા નાસ્તિક છો, કોણ છો તમે? મહારાજ કહે પ્રારબ્ધ બદલાઈ જા, નાની વાત છે જો. અને પાછું હજી લખ્યું કે ગમે તેવું માથે વિઘ્ન આવવાનું હોય તો સર્વે વિઘ્ન નાશ થઈ જાય, રાજી થાય સત્પુરુષ. આટલું થાય, આમાં શું બાકી રહ્યું ભાઈ? હે એ મુરબ્બીઓ, હે સજ્જનો, વચનામૃતના શબ્દો છે ને, આટલું થાય. એક એક પ્રસંગ જોઈએ આપણે, ઘણા બધા હોય છે પ્રસંગો, પણ અમે જે નજરે જોયા એ કહીએ એકાદ. આપણા ગુરુકુળના પાયામાં ગાંધી બંધુઓ બોમ્બેના, મુંબઈના, માણેકચંદભાઈ, પાનાચંદભાઈ ને એ બધા, એ માણેકચંદ બાપા અને પાનાચંદ બાપા મૂળ ઉનાના, યુવાન અવસ્થા હજી આવતી છે એવી એની અવસ્થા, ઘરમાં ગરીબા એટલે વાત મૂકી દો તાવડી રોટલા છાંડી જાય, આવી ગરીબા મજૂરી કરે. પણ ત્યાં બાલમુકુંદાસજી સ્વામી ઉનામાં મંદિર કરવા માટે, ભગવાન સ્વામિનારાયણનું મંદિર, એ મંદિર બનાવે, એમાં આ બે દોડી દોડીને સેવા કરે, બાલમુકુંદાસજી સ્વામી પાસે બેસે, એમની પણ સેવા કરે, સાધુ આશ્રમ જે સંતોનો નિવાસ હોય વાળે, સંતોના આસન પાથરી દે, કંઈ કામ હોય તો દોડીને આમ હાથ જોડીને પૂછે. હવે કીધું ને, સેવાથી કોણ રાજી ન થાય? આમ હાથ રાખીને ફરતો હોય, જમવાનું ક્યાં મળશે? આમ હાલ્યા જાઓ, એના ઉપર કોણ રાજી થાય? કયો આપણને કાંઈ ના હોય એની સાથે લેવા દેવા, તોય એમ થાય બે લાફા ઠોકી થાય, આવું જ થાય એમ. અને સેવા કરતો હોય એ આપણે કાંઈ ન હોય તો એમ થાય કે મોઢામાં જલેબીને ઘૂંચડું મૂકી દઈ. તમે આમ આલા જતા હો બજારમાં, તમારું એક હાલતા હાલતા ચપ્પલ કે બૂટ નીકળી ગયો, દોડીને કોઈ તમને આમ પહેરાવી દે તેમ થાય ને કે આને કંઈક આપી દઉં, સારો માણસ હોય તો તરત 5-10 રૂપિયા આપી દે અને મને જોડા પહેરાવ્યા, મૂર્ખો હોય ન આપે. પણ તમારું પગરખું નીકળી ગયું, લઈને ઉપાડીને વયો જાય અને પછી તમારે ન છૂટકે બીજું ફેંકી દેવું પડે કે એક એને કામ નહીં આવે ને મારે નહીં આવે, કોણ રાજી થાય? દર્શને આવે, સભામાં આવે, કથામાં આવે, બધું આવે, ધૂનમાં બેસે અને કોકના જોડા ચપ્પલ ઉપાડતો જાય, કોણ રાજી થાય? પણ કોઈના ચોરાઈ ગયા હોય, ઉપાડી ગયો હોય, એને ગાંઠના લઈને પોતાના આપી દે, લઈ જાઓ પહેરી જાઓ, મને તો આદત છે એમને ખુલ્લે પગે રખડવાની, એના ઉપર ભગવાનને મોટા સાધુ રાજી થાય. ચોરી ગયા ચોર ઉપર રાજી થતો હશે કોઈ, કે દાનવીર ઉપર રાજી થાય, સેવા કરે એના ઉપર રાજી થાય કે બોસ થઈને ભરે એના ઉપર રાજી થાય? સીધા સૂત્ર છે. આ જોડે સેવા કરે. એકવાર આમ બાલમુકુંદાસજી સ્વામીના મનમાં તો હોય રાજી પહોંચ, બે છોકરા, હે માણેકચંદ, એ પાનાચંદ, બેસ બેસ, શું કરો છો તમે? શું કરીએ સ્વામી, નવરા પડીએ તો અહીં મોટે ભાગે ત્યાં સેવા કરીએ છીએ ને, થોડી ઘણી મજૂરી કરીએ, એમાંથી જે બે પાંચ પૈસા મળે એમાંથી ચાલે ગાડું. વાણિયા છો? વાણિયા જ છે. વાણિયાના છોકરા મજૂરી કરે? વાણિયાના છોકરા મજૂરી કરે? એ બાપા, તે શું કરીએ, અમારી પાસે કઈ મૂડી ન હોય, શું ન હોય, કઈ ન હોય, શું કરીએ? લે, વાણિયાનો છોકરો વેપાર કરે. હા બાપા, વેપાર કરે પણ કેમ કરે? ના, જાઓ મુંબઈ જાઓ ને વેપાર કરો, મુંબઈ જાઓ અને વેપાર કરો. એટલે છોકરા એટલા દાંત કાઢ્યા, હશે આમ મીઠું, એ કે સ્વામી પેલા તો મુંબઈ જવાની ટિકિટ ભાડા નથી, એમાં વેપારની તો વાત જ ક્યાં છે? અમે કહ્યું ને જાઓ, પણ સ્વામી ટિકિટ નું શું? અને ગરવા હોય ને માગે નહીં કોઈ પાસે, નહીં તો ઘણા એવા હોય ઉછીના લઈ લઈને શેર બજારમાં રમતા હોય. એ કે 15 દી આપો ને મારે બહુ કટોકટી છે, ફી ભરવી છે, એમ કરીને કોઈક ના 10,000 લઈ આવે અને ક્યાંક નાખે, ઇસ્યુ ભરે, એમાંથી કમાઈને ઓલા ને દઈ આવે. પણ આવા હવે જેના હોય એને કઈ ન હોય, એ બિચારો 10 ને 10 ફેરવે રાખતો હોય, અને ઓઈલો માળો મહિનામાં 20,000 કરી નાખે, અને તોય પાછા આવ્યા હોય એ ન વાપરે, પાછા ત્રીજો ગોતે. બહુ કટોકટી છે 10,000 આપણને. બોલો, આવું છે. બસ સ્ટેશને બધા ઉભા હતા, એમાં એક ભિખારી આવ્યો ને કે ભગવાન કે નામ પર કુછ દેજો, ભગવાન કે નામ પર કુછ દેજો. એસટી બસ ની એમટીએસની રાસ જોતા, સિટી બસ ની કોઈ રૂપિયો 1.5 રૂપિયો 2 રૂપિયા 50 પૈસા એમ નાખ્યો, 40-50 રૂપિયા થઈ ગયા, 25 રૂપિયા રિક્ષા બાંધી ભિખારી વીયો ગયો. પેલા લાઈનમાં ઉભા હોય એ બધા જોવે કે આપણે ભિખારી છે કે આ ભિખારી છે. ઘણા સોસાયટીમાં એવા હોય કે બાજુમાં જઈને કે અમારે જરા દૂધ મેળવવું છે, જમાવવું છે, જરા દહીં આપો ને, બીજે ઘેરે, ત્રીજે ઘેરે, પાંચ ઘેરે, 10 ઘેરે માગી કઢી કરીને ખાય. બોલો, આપણી પાસે મેળવણનું લઈ જાય, આપણે કઢી કરવાની હોય ને એમાંથી દીધું હોય, એમાંથી ખારે. બોલો, લેર કર. તો હવે તો આ દુનિયા બહુ એવી થઈ ગઈ, ભિખારી આવીને છેટાણી ને કીધું, છેટાણી કઈક જમવાનો, હજી તૈયાર નથી થયું, કઈ વાંધો નહીં, લ્યો આ નંબર, મિસ કોલ કરજો. તૈયાર થઈ જાય એટલે મિસ કોલ કરજો. આ સંબંધી છે, ભિખારી છે. એટલે ગરવા હોય એ માગે નહી. એમાં એક કોઈ શેઠ આવ્યા, એટલે બાલમુકુંદાજી સ્વામી કે શેઠ, હા આ છોકરાને 100 રૂપિયા આપો. આ 100 વર્ષની આસપાસની વાતો, તેથી 100 રૂપિયા એટલે અત્યારે 1,00,000 રૂપિયા ગણો, એમ આપી દે કોઈ ચાંદી ના આવતા રૂપિયા. અરે મા બાપ, આપો આને, એને થશે તો આપશે, ન થાય તો નહીં આપે, ન આપે તો મારા નામે જવા દેવાના. અરે મા બાપ, કયો તો 200 આપો. કેવા એ દેનારા એવા હોય ને, આ તો વળી સ્વામી આવવાને ક્યાં ભટકાયા, ભૂખડી બારે બહાર નીકળે તો બે નાખી દઉં. આવું હોય સ્વામી બેઠા છે એટલે બોલાતું નથી. એક જૈન સાધુ એ લેખમાં લખ્યું હતું કે હું સાધર્મિક પ્રવચન, સાધર્મિક ભક્તિ એટલે સરખા ધર્મના ભાઈઓની મદદ કરવી, એમ હું પ્રવચન આપતો હતો ને, એમાં એક શેઠ હતા, મેં કીધું આમને થોડું તમે આપો, ગરીબ છે, એને 500 રૂપિયા આપ્યા. હું તો ખુશ થઈ ગયો કે મારી વાતને આટલી સ્વીકારી લીધી, દોઢ દિન 500 રૂપિયા આપી દીધા. પછી થોડી વાર થઈ, ઓલા છોકરા ગયા ને ઓલા શેઠ ગયા, બીજો દિવસ છો ને, બે છોકરા રોતા રોતા આવ્યા, એ કે કાં શું થયું? તો કે ઓલા શેઠે 500 આપ્યા મહારાજ સાહેબ, પણ દરવાજા બહાર નીકળીને મારીને લઈ લીધા, મારીને પાછા લઈ લીધા. એ કે શું, મહારાજ સાહેબ ની આમે બેસીને મારે ના ન પડાય, બાકી મૂર્ખાવ ખબર પડે 500 રૂપિયા કેમ થાય છે જાતના. આ જૈન મુનિ એના લેખમાં લખ્યું હતું, વાંચીને તમને બેઠું કહું છું. એટલે આવાય હોય, આમ હિંસા ન કરે વાણિયા જૈન, આમ માકડ ન મારે, શું માકડ ન મારે, માણસને એવો કાંપે બેઠો જ ન થાય.
આ બધા આમ શ્રોફ ઉઠી ગયા એમાં શાહ ને આ અંતે એ જ બધા જોવો તમે. અને ગરીબ વિધવાઓ ડોસીઓ છાતી કૂટી કૂટી મરી ગઈ. હિંસા ન કરે, શું કરો ત્યાં હદાવ્રત કરો છો? આપ્યા 100 રૂપિયા
સ્વામી ની રજા લીધી. સ્વામી કે જાઓ, શ્રીજી મહારાજ ને સંતો ભેળા છે, હવે જાય મુંબઈ ઉતર્યા. પણ ત્યાં મુંબઈમાં રોટલો મળે ઓટલો ન મળે એ તમને ખબર છે ને, આજે નથી મળતો. હ તો એક પેલી આપણે શું કહેવાય, ઇન્ટરસિટી બસ, અરે ટ્રેન, સિટી ટ્રેન, એમાં એક જણા ને ગીરદી એટલી નામ દંડો પકડેલો દરવાજા પાછળ. એવી ગીરદી એટલે મુંબઈની તમે જોવો, જેને બહુ પાપ કર્યા હોય ને સિટી ટ્રેનમાં ફરવાનું થાય. હા, આપણને એમ થાય કે આને, કારણ કે એમાં બેસી બેસીને ત્રણ ત્રણ ચાર કલાક કલાક તો રસ્તો કાપવો પડે. તો એ તો રાતે 12:30 જ ઘર ભેગો થાય, 1:30 વાગે જમી સુઈ જાય, પાછો 4 વાગે ટ્રેન પકડે, પાછો આખી જિંદગી આમાં જાય. તો આપણે ભજીયા ખાવા આવે ને, આ મોઢામાં બાજુ વાળા વયું જાય, એ તૈયાર હોય આમ કરી ખાઈ જાય. એ મોબત ફીર મિલે ને મેલે, બોલો લીધા હોય ભજી આપણે ખાઈ જાય. બીજો આપણને થાય કે ખંજવાળીએ છીએ, આમ ખંજવાળવા મળીએ ને ત્યાં બાજુ વાળો કે નખ મોટા છે એને જાતું હોય, બોલો આમ. તો એમાં આમાં બધો દંડો પકડીને પડ્યો ને, એમાં મારો દંડો છૂટી ગયો ને પડ્યો ટ્રેનમાંથી, સિટી ટ્રેનમાંથી મુંબઈની. એ પડ્યો પણ બરોબર ભાગીને તો તરબૂચનો ઢગલો પડ્યો ત્યાં માથે પડ્યો, બચી ગયો. લક બાય ચાન્સ તરબૂચનો મોટો ઢગલો તો એના માથે પડ્યો, પણ પડ્યો ને વજનદાર આદમી. એક તરબૂચ ફાટ્યું, ફાટ્યું એમાંથી જીન નીકળ્યું, હો હો કરતો જીન નીકળ્યું, ભૂત પ્રેત ખુશ થઈ ગયું. આમાં તે મને મુક્ત કર્યો, માગ માગ તું માગે તે આપો. આ કે સરસ મજાને મકાન આપી દો. એટલે કે મકાન મળતું હોય તો હું તરબૂતમાં શું કામ રહું? મુંબઈમાં મકાન મળતું હોય તો હું તરબૂચમાં શું કામ રહું? રેવા દો. કે તો એ મુંબઈ ગયા, સામેથી સહકાર મળે, છોકરાઓ ક્યાંના છો? તો કે ફલાણા છે, વાણિયા છો, હા નોકરી રહેવું છે, આવો. એમ કરતા કરતા બધું થઈ ગયું, મારા વેપારમાં પારંગત થઈ ગયા. સંત બોલ્યા હતા વેપાર કરો, ભાઈ એને વેપાર કર્યો પણ શેનો, તજ, લવિંગ, એલચી, સૂંઠ, તેજાના, આ અને કેવા સ્ટીમર ભરાઈને જાય, સ્ટીમરો મોઢે માલ આવે, ઘઉં બાજરો જોખાય એવી રીતે મણ, બે બે પાંચ પાંચ મણના બાચકાઓ ભરાય જોખાય. આવો વેપાર ને માણેક ચંદ, તાનાચંદ શેઠ, ગાંધી એન્ડ સન બ્રધર્સ, આ ગાંધી એન્ડ બ્રધર્સ કંપની કેવી થઈ સાહેબ, રાંકમાંથી રાજા. જો સેવાથી થાય, તેનાથી થાય, એવા તો કેટલાય દાખલા છે ને. જુનાગઢની બાઉદીન કોલેજ, બાવલો જ હતો ને મુસલમાન, ગુણાતીતાનંદ સ્વામી રાજા થયો, રાજીપો થયો, રંકમાંથી રાજા થયો. અને પછી ગમે એવું વિઘ્ન આવનાર હોય તો ટળી જાય. 1942 વિશ્વ યુદ્ધ થયું અને એક મોટું જહાજ ત્યાં મુંબઈ બંદરે આવ્યું અને એમાં વિસ્ફોટની સામગ્રી બધી